આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનમાં નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા અને ઇરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થયા. શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળોએ અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી અને આઈએસએસએફ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે આજે 3 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પદ્મ પુરસ્કાર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનો એક છે. આ 3 શ્રેણીઓમાં આપવામાં આવે છે. પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. પત્રકાર પી નારાયણને સાહિત્ય અને શિક્ષણ માટે પદ્મવિભૂષણ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ શ્રી કેટી થોમસને સમાજસેવા માટે પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી વિજય અમૃતરાજ, અભિનેતા મામૂટી અને પાર્શ્વગાયિકા અલકા યાજ્ઞિકને પણ પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા. સરકારે આ વર્ષે કુલ 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આમાં 5 પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી એવોર્ડનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનના નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો છે. પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સહાયક સચિવ તરીકે નિયુક્ત ભારતીય વહીવટી સેવાના 2024 બેચના 183 તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત કરી. શ્રી મોદીએ યુવા સિવિલ કર્મચારીઓને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવા આગ્રહ કર્યો. પ્રધાનમંત્રીએ યુવા સંધિ કર્મચારીઓને દ્રઢ નિશ્ચય, નવીનતા અને નાગરિક કેન્દ્રિત શાસન સાથે રાષ્ટ્ર નિર્માણ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી. સર્વગ્રાહી સરકારી અભિગમ માટે હાકલ કરતા શ્રી મોદીએ કહ્યું કે અર્થપૂર્ણ અને કાયમી પરિણામો પ્રાપ્ત કરવા માટે વિભાગો વચ્ચે અસરકારક સંકલન જરૂરી છે. વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું કે ફારસના ખાડી ક્ષેત્રમાં 10 ભારતીય ધ્વજવાળો જહાજો હજુ પણ છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં જણાવ્યું કે અમેરિકા અને ઇરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થયા છે. આમાં 3 ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઇલ ટેન્કર, 1 વિદેશી ધ્વજવાળા એલપીજી કેરિયર, 1 ક્રૂડ ઓઇલ ટેન્કર અને 6 ખાતર કાર્ગો જહાજોનો સમાવેશ થાય છે. તેમણે આશા વ્યક્ત કરી કે બાકીના ભારતીય ધ્વજવાળા જહાજો ટૂંક સમયમાં હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થઈ શકશે. કતારમાં થયેલા વિસ્ફોટ અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું કે આ ઘટનામાં 12 ભારતીય નાગરિકોની મોત થઈ હતી. તેમણે ઉમેર્યું કે કુલ 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની પરિસ્થિતિ પર પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની ટિપ્પણી અંગે પ્રવક્તાએ કહ્યું કે આવા નિવેદનો પડોશી દેશ દ્વારા પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘનોથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે ઇરાન, ઇથોપિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. બીજા પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશમાં દેવી દેવતાઓના અપમાન અને વિરોધ પ્રદર્શનના અહેવાલો આવ્યા છે. તેમણે કહ્યું કે ભારતને આશા છે કે બાંગ્લાદેશ સરકાર ઉગ્રવાદીઓને કાબૂમાં રાખશે અને લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કલમ 370 નાબૂદ થવાથી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર થયું છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે ડોક્ટર મુખર્જીના યોગદાને દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નવી દિલ્હીમાં નાફેડના ઓક્શન પોર્ટલના શુભારંભ પ્રસંગે એક સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે 23 જૂન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે શ્યામા પ્રસાદ મુખર્જીએ રાષ્ટ્રીય એકતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ગૃહમંત્રીએ કલમ 370નો પણ ઉલ્લેખ કર્યો જેણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો. તેમણે કહ્યું કે આ જોગવાઈએ પ્રદેશ માટે એક અલગ બંધારણીય માળખું બનાવ્યું જેમાં તેનું પોતાનું બંધારણ, ધ્વજ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ હતા. તેમણે નોંધ્યું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ આ વ્યવસ્થાનો સખત વિરોધ કર્યો હતો અને સૂત્ર આપ્યું હતું કે એક દેશમાં 2 બંધારણ, 2 ધ્વજ અને 2 પ્રધાનમંત્રી હોઈ શકતા નથી.
શ્યામા પ્રસાદ મુખર્જી ઇસ રાષ્ટ્ર કે બહોત બડે નેતાઓ મેં શુમાર હોતે હૈ જિન્હોને કભી જીવન મેં કુછ ભી પ્રસિદ્ધિ કે લીએ નહીં કિયા ઓર ઉનકી બનાઈ પાર્ટી ભારતીય જનસંઘ જો અબ ભારતીય જનતા પાર્ટી કે નામ સે જાની જાતી હૈ ગંગા સે લેકર બંગાલ કે ગંગા સાગર તક ભારતીય જનતા પાર્ટી કા સાથ ઓર મૂઠ જૈસે સેંકડો કાર્યકર્તાઓને 60 સાલ કે અંદર ઇનકી વિચારધારા પર આગે બઢતે બઢતે આ દેશ કો આગે બઢાને કે લીએ પ્રયાસ કિયા હૈ.
આ પ્રસંગે ગૃહમંત્રીએ ખેડૂતોની સીધી ભાગીદારીના મજબૂત બનાવવા માટે ખરીદી કામગીરીમાં વચેટીઓની ભૂમિકાને દૂર કરવા હાંકલ કરી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે નાફેડની પણ ઘણી મહત્વપૂર્ણ ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલો પણ શરૂ કરી.
નાફેડને એક પ્રકાર સે નેફિક્સ ડોટ ઇન દ્રષ્ટિ ERP और नाफेड कल्याण ये चार पहलों की शुरुआत तो वो क्रांतिकारी इसलिए कि नाफेड जो 2014 में बंद होने की कगार पर आ गया था आज नाफेड ये सारी पहल कर 500 करोड़ के मुनाफे के साथ 30,000 करोड़ के टर्नओवर के साथ देश के 74,00,000 किसानों की सेवा कर रहा है.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળોએ જમ્મુના અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી હતી. આ કવાયત દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ NSG, જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાનોએ સંયુક્ત રીતે બેઝ કેમ્પ પરિસરમાં શોધ અને સુરક્ષા અભિયાન ચલાવ્યું હતું. કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મંગોલિયાના વિદેશમંત્રી બટેત્સગ બટનમુખ અને ઉદ્યોગ અને ખાણકામ મંત્રી ગોંગોર દમદિયાન સાથે મંગોલિયન રિફાઇનરી પ્રોજેક્ટના બાંધકામ સ્થળની મુલાકાત લીધી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને મંગોલિયા મિત્રતા પ્રોજેક્ટ સતત પ્રગતિ કરી રહ્યો છે. તેમણે સામેલ વિવિધ ટીમો સાથેના અમલીકરણ હેઠળના કાર્યોની સ્થિતિની પણ સમીક્ષા કરી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA આજે સ્નાતક સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા CUET 2026ના પરિણામો જાહેર કર્યા. ઉમેદવારો સત્તાવાર CUET પોર્ટલ પર તેમના સ્કોર કાર્ડ ચકાસી જોઈ શકે છે. એજન્સી અનુસાર આ વર્ષે પ્રવેશ પરીક્ષા માટે 15,00,000થી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી અને 11,00,000થી વધુ ઉમેદવારોએ તેમાં હાજરી આપી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે આ પરીક્ષા 19 દિવસમાં 13 આંતરરાષ્ટ્રીય સ્થળો સહિત 321 શહેરોમાં 35 શિફ્ટમાં લેવામાં આવી હતી. ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે જર્મનીના સુહલમાં 2 રજત અને 1 કાંસ્ય સહિત 3 વધુ ચંદ્રક જીત્યા. શિવા નરવાલે પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ જુનિયર ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો, જ્યારે યુગ પ્રતાપસિંહે રાઠોડે તે જ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો, જેનાથી ભારત માટે ડબલ પોડિયમ ફિનિશિંગ સુનિશ્ચિત થયું. ભારતે પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ જુનિયર ટીમ ઇવેન્ટમાં પણ રજત ચંદ્રક મેળવ્યો, જ્યાં શિવા નરવાલ, સંદીપ બિશ્નોઈ અને ચિરાગ શર્માની ત્રિપુટીએ સારું પ્રદર્શન કર્યું અને પોડિયમ પણ પૂર્ણ કર્યું. આ 3 મેડલ સાથે ભારતનો કુલ મેડલ 15 થઈ ગયા છે, જેમાં 5 સુવર્ણ, 3 રજત અને 7 કાંસ્યચંદ્રકનો સમાવેશ થાય છે. નાઇજીરિયાના ઉત્તર મધ્ય ક્ષેત્રમાં એક સમુદાય પર થયેલા હુમલામાં 20 લોકોના મોત થયા છે. પોલીસે કહ્યું કે રવિવારે બોકસ પ્રદેશના કાવેલમાં સમુદાયમાં આ હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ NHAI નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ NCAR સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ અંતર્ગત બંને મંત્રાલયો રાષ્ટ્રીય પરિવહન ગતિશીલતા અને વાજબી આવવા જવાની વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનમાં નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા અને ઇરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થયા. શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળોએ અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે આજે 3 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.